તારીખ 13/4/1990 શ્રી તત્વાનુશીલનમાં ભાવ સંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સંગ પ્રવચન નંબર 9.
પર્યાયની ભિન્નતા અને અભિન્નતા પર્યાય અનિત્ય ભાવ છે, પર્યાયની ભિન્નતા અને અભિન્નતા વસ્તુથી વિચારવાની છે. ધીમો છે. વસ્તુની પર્યાય એમ કહેતા જ વસ્તુથી અભિન્નતા આવે છે, છતાં પણ પ્રથમચિત ભિન્નતા જો ન સ્વીકારવામાં આવે તો બદલતી પર્યાય સાથે દ્રવ્યનો પણ ઉત્પાદવ્યય માનવો પડશે. પર્યાયના ઉત્પાદવ્યય સાથે દ્રવ્યનો પણ ઉત્પાદવ્યય જ માનવો પડશે. દ્રવ્યનો વ્યય થતાં સર્વનાશ થાય છે અને દ્રવ્યનો ઉત્પાદ થતાં નવો પદાર્થ જગતમાં ઉત્પન્ન થાય છે. એ અશક્ય છે. પર્યાય અનિત્ય ભાવ છે. જ્યારે દ્રવ્ય છે એ શાશ્વત છે એટલે નિત્ય છે, તેથી બંનેમાં પરસ્પર વિરુદ્ધતા છે. બંનેના ધર્મ પરસ્પર વિરુદ્ધ છે. એક નિત્ય ધર્મ છે, એક અનિત્ય ધર્મ છે. આ ધર્મ છે એ ગુણ નથી. પદાર્થની નિત્યતા એ પદાર્થનો ગુણ નથી, પણ પદાર્થનો ધર્મ છે. અને પદાર્થની પર્યાયની અનિત્યતા તે પર્યાયનો ધર્મ છે, પરંતુ એ પર્યાયનો ગુણ નથી. જો કે પર્યાયને ગુણ હોતા નથી, ગુણ તો દ્રવ્યને જ હોય છે, એટલે એને ધર્મ કહે છે. બંનેના ધર્મ પરસ્પર વિરુદ્ધ છે. આપસમાં એક પદાર્થમાં બે પરસ્પર વિરુદ્ધ ધર્મ છે એમ કહેવું છે. અને છતાં પદાર્થ એ સ્વરૂપે હોવાથી, નિત્ય અનિત્યાત્મક હોવાથી, પદાર્થને એ કારણે કોઈ દુઃખ નથી, વિખવાદ નથી, ક્લેશ નથી, વિસંવાદ નથી. નહીતર બે વિરુદ્ધ તત્વો ભેગા થાય ત્યારે એમાંથી કાંઈ ને કાંઈ વિસંવાદ ઊભો થાય છે. પણ અહીંયા પદાર્થનું સ્વરૂપ જ એ પ્રકારે હોવાથી પદાર્થ પોતાના સ્વરૂપને એ પ્રકારે પ્રકાશે છે. એ દ્રવ્યનો ધર્મ છે. આમ તો અસ્તિત્વ હોય તો એ ગુણ લઈએ છીએ, અસ્તિત્વ પણ એનો ગુણ લઈએ છીએ. પણ નિત્યતા અનિત્યતા એ ધર્મ છે. શુદ્ધતા અશુદ્ધતા એ ધર્મ છે. એકપણું ને અનેકપણું એ ધર્મ છે. અને સત અસતપણું એ એની શક્તિઓ છે. પાછી ચાર બોલાવે છે. સત અસતમાં બીજા ચાર બોલ ઉતારવામાં આવે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી. સત દ્રવ્યથી, સત ક્ષેત્રથી, સત્કાળથી અને સદભાવથી. એટલે એમાં અસ્તિ ને નાસ્તિ, અસત એટલે નાસ્તિ એમ કરીને આઠ ભંગે થાય છે. અને છ નિત્ય અનિત્ય, એક અનેક અને શુદ્ધ અશુદ્ધ, એ રીતે છ ભેદ બીજા થાય છે. એમ 14 ભેદે અનેકાંતનું સ્વરૂપ પરિશિષ્ટમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે નિરૂપણ કર્યું છે. આમ તો અનેક ધર્મો છે એ તો અનેકની સંખ્યા અનંત છે, અનંત ગુણોની સંખ્યા પણ અનંત છે, ધર્મોની સંખ્યા પણ અનંત છે, અને તેથી એવું અનેકાંત સર્વથા તો કેવળ જ્ઞાન ગોચર છે, પણ પ્રયોજનભૂત મુદ્દાઓ પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં જેનું પ્રયોજન છે એવા મુદ્દાઓનો સ્પષ્ટ નિર્ણય પોતાને હોવો ઘટે છે. પ્રયોજનભૂત વિષયની અંદર જો પોતાનો નિર્ણય અયથાર્થ હોય તો એના શ્રદ્ધા જ્ઞાનમાં એ વિપર્યાસ સૂચવે છે, અને જ્યાં સુધી વિપર્યાસ હોય છે ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું પરિણમન આવતું નથી. આ સિદ્ધાંત છે, એટલે એ વિષયને પણ પોતાના પ્રયોજનને મુખ્ય રાખીને જેમ છે એમ સમજવો ઘટે છે. અસ્તિત્વની અપેક્ષા એ ગુણ છે, પણ નિત્ય જો ગુણ કહીએ તો એની પર્યાય શું કહેશો? સમજાઈ જશે તમને એ વાત. ગુણને પર્યાય હોય છે, ગુણ સદાય પરિણમનશીલ હોય છે, બરાબર છે? તો નિત્ય ગુણને શું પર્યાય છે? કેમ કે પર્યાય પોતે અનિત્ય છે, નિત્ય ગુણને કોઈ અનિત્ય પર્યાય નથી. અને એમ કહો કે ભાઈ જેમ સુખની પર્યાય દુઃખ છે કેમ કે એનાથી વિરુદ્ધ છે ને, એમ નિત્ય ગુણને પર્યાય અનિત્ય છે એમ કહો તો એ પણ નહીં બંધ બેસે. કેમ કે સુખ ગુણ શુદ્ધ પરિણમતા સુખ રૂપે અનુભવાય છે, પછી નિત્ય ગુણ શુદ્ધ થશે ત્યારે શું કરશે? પર્યાય નિત્ય થઈ જશે કોઈ? સિદ્ધ દશામાં એક સમયની સિદ્ધ પર્યાય છે, બીજા સમયે બીજી છે, ત્રીજા સમયે બીજી છે. એટલે ગુણને પર્યાય હોય છે. ગુણના ધર્મમાં આ ફેર છે કે ભાઈ દ્રવ્યના જે ગુણ છે ને દ્રવ્યના જે ધર્મ છે એમાં શું ફેર છે? દ્રવ્યના જે ગુણ છે એ તો દ્રવ્ય શાશ્વત હોવાથી બધા ગુણ શાશ્વત છે ને બધા ધર્મ શાશ્વત છે. અસ્તિત્વ ગુણ શાશ્વત છે અને નિત્ય ધર્મ પણ શાશ્વત છે, છતાં એક ગુણ છે ને એક ધર્મ છે. ગુણ છે તે ધર્મ નથી, ધર્મ છે તે ગુણ નથી. હા, તો બધો અભ્યાસ કરવો જોઈએ બરાબર. દ્રવ્યગુણ પર્યાય અને ધર્મનો બરાબર અભ્યાસ, વસ્તુનું સ્વરૂપ જાણવા માટે એ અભ્યાસ કરવો આવશ્યક છે. જો કે આમાં કોઈ તર્ક કરે છે કે તિર્યંચો તો આટલા બધા ઊંડા ઉતરતા નથી આવા નાના મોટા ઝીણા મોટા વિષયમાં, છતાં એને જ્ઞાન થાય છે. તો કે હા, શાસ્ત્ર જ્ઞાનની અપેક્ષાએ એનો કોઈ મૂલ્ય નથી. એવું શાસ્ત્ર જ્ઞાન મનુષ્યો કરે છે, મનુષ્યમાં વિદ્વાનો હોય તે ઘણું કરે છે, પંડિતો હોય એને ઘણું જ્ઞાન હોય છે, તો એની સાથે તો એનો સંબંધ નથી કે એને આત્મજ્ઞાન થઈ જાય. એવું જ્ઞાન થતા પણ મુમુક્ષુ જીવને એ વિષય સામે આવે ત્યારે એનો નિર્ણય એ બાબતમાં બરાબર હોવો જોઈએ, નહીંતર શ્રદ્ધા જ્ઞાનના પ્રયોજનને સીધો સંબંધ ત્યાં લાગુ પડે છે. જ્યાં સુધી કોઈ મુદ્દો સામે આવ્યો ન હોય અને એ મુદ્દા સંબંધિત પોતાનો ઉપયોગ કે વિચાર ચાલ્યો ન હોય ત્યાં સુધી તો એને કોઈ તકલીફ નથી, પણ જ્યારે એ મુદ્દો એની સામે આવે કે ભાઈ આમાં શું તમને લાગે છે, પદાર્થનું સ્વરૂપ કેમ લાગે છે તમને, ત્યારે એના વિચારના અથવા જ્ઞાનના પર્યાયમાં વિપર્યાસ અને અવિપર્યાસ સાથે એને સંબંધ છે સીધો. જો એ પદાર્થનું સ્વરૂપ યથાર્થ વિચારે છે તો વિપર્યાસ નથી, પદાર્થ નથી એમ પદાર્થનું સ્વરૂપ વિચારે છે તો અવશ્ય એના જ્ઞાનમાં વિપર્યાસ એ સંબંધીનો ઉભો છે. બહુ ચર્ચાઓ અમારે ચાલતી આવી બધી, કે તિર્યંચને તો કાંઈ આવી ખબર નથી. આપણે તો ઘણું અહીંયા એવું બધું પિંજણ કરીએ છીએ, ઝીણી 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 શું, ને તિર્યંચને તો આવું કાંઈ હોતું નથી. અને આવું જાણ્યા પછી તેને શાસ્ત્ર અનુસાર જાણ્યા પછી પાછું સમકિત તો થતું નથી, માટે આ બધું નકામું છે, જવા દો એમ નથી. જ્ઞાનીને, તિર્યંચને કે મનુષ્યને ભાષા હોય કે ન હોય, સમજાવી શકે કે ન સમજાવી શકે, એના જ્ઞાનમાં પદાર્થ દર્શન છે યથાર્થ. એટલે એનો અભિપ્રાયમાં ભૂલ નથી પડતી. કોઈને સમજાવી ન શકે, ઉઘાડ ઓછો હોય તો કહી ન શકે, વ્યક્ત ન કરી શકે એવો વાણીનો પુણ્યયોગ ન હોય, પણ કેવળ જ્ઞાન લઈ શકે, કહી ન શકે, પૂછે પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર ન આપી શકે, પણ કેવળ જ્ઞાન લઈ શકે. પણ એનું કારણ કે જ્ઞાનમાં યથાર્થ પદાર્થ દર્શન છે, તો એ પદાર્થ દર્શન સાથેના જ્ઞાનને સીધો સંબંધ છે. વિચારમાં એથી ઊંધો વિચાર જાય, વિપર્યાસ થાય, તો અવશ્ય એના શ્રદ્ધા જ્ઞાનને નુકસાન થાય. પછી દેવગુરુ શાસ્ત્ર સંબંધીનો વિષય હોય, દ્રવગુણ પર્યાય સંબંધીનો વિષય હોય, ધર્મોનો સંબંધ હોય, પદાર્થને સાથેનો ઉપદેશ સિદ્ધાંતનો વિષય હોય, અથવા સિદ્ધાંત બોધનો વિષય હોય, ઉપદેશ બોધનો વિષય હોય, એ બધા જે પ્રયોજનભૂત મુદ્દા છે એમાં પોતાનો વિચાર યથાર્થ હોવો જોઈએ, સમજણ યથાર્થ હોવી ઘટે છે, નહીંતર શ્રદ્ધા જ્ઞાનને અવશ્ય નુકસાન થાય છે. શ્રદ્ધા ઉપર અસર એટલા માટે આવે છે કે એ તો એને એમ માનીને પરિણમશે. જ્ઞાનીને પદાર્થ દર્શન હોવાથી પરિણમનમાં એવું ગડબડ નથી થતી, ક્ષુક્ષમની ભૂલ વાળો એને શ્રદ્ધા ઉપર અસર નથી પહોંચતી, એટલું શ્રદ્ધાનું બળવાન પણ છે. મુમુક્ષુને તો એક તો શ્રદ્ધા પૂરેપૂરી વિપરીત છે, હવે જ્ઞાન વિપરીત થાય તો શું થાય? બીજું જ્ઞાન તો જેમ જેમ અવિપરીત થાય તેમ તેમ દર્શન મોહનો અનુભાગ ઘટે છે ને. 236માં બોલ છે પરમાગમ સારનો, સીધી વાત લઈએ ગુરુદેવના વચનોથી. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, એટલે વિચાર જ્ઞાનમાં પદાર્થનું ભાવ ભાષણ સુધી પહોંચવાનો એક પ્રક્રિયા ચાલે છે. જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા મુમુક્ષુ જીવ પદાર્થનો ભાવ ભાષે એ માટે પ્રયત્ન કરી રહ્યો છે. જ્ઞાનીને પદાર્થનું ભાવ ભાષણ બાકી નથી, એને તો અનુભવે બાકી નથી. એટલે કોઈ જગ્યાએ જ્ઞાનીની સાથે સરખામણી થાય મુમુક્ષુને કરવાની, કોઈ જગ્યાએ એને સરખામણી નહીં કરવી જોઈએ. શું માનો કે એ જ્ઞાની બીજા જ્ઞાની વિશે કાંઈ કહે કે અહીંયા ક્ષુક્ષમની ભૂલ થઈ છે, તો એ જ્ઞાનીને કહેવાનો અધિકાર છે. મુમુક્ષુને કહેવાનો અધિકાર નથી, મોટો અપરાધ થાય. મુમુક્ષુ કહેતો મોટો અપરાધ થાય. એક બાપને ચાર દીકરા છે, તો બાપ મોટા દીકરાને એની પત્નીને લ્યો ને સખ ઠપકો આપે અને એમ કે તારા બાપને ત્યાં આવવું હશે એમ કહી દે. શું પણ છોકરાથી એવું બોલે? છોકરાને તો એની માતા છે, તો પિતા જે બોલે એ છોકરાથી બોલાય ખરો? એમ ગુરુદેવ આમ બોલતા હતા ને ફલાણા આમ બોલતા હતા ને ફલાણા આમ બોલતા હતા, એની નકલ બધી જગ્યાએ ન થાય. એ પરિણમન કરે છે એમ તો અનુસરણ કર, બાહ્ય પ્રવૃત્તિમાં એને હારે માથાકૂટમાં જઈશ નહીં તો. કેમ કે એમનો વિવેક ક્યાં કેવો વર્તે છે એ તને નહીં ખબર પડે, એમના જ્ઞાનની સંતુલિત દશાનો તને અંદાજે નહીં આવે અંદરમાંથી. તને તો બોલ્યા એટલી જ ખબર પડશે કે ગુરુદેવે આમ કીધું હતું આમ કીધું હતું, તારું કામ નથી. આ વિચારવા જેવો વિષય છે. આવી ભૂલ ઘણા મુમુક્ષુઓ કરે છે આપણે ત્યાં, એ બહુ મોટો અપરાધ છે. એવી વાત ન થાય, એ બધું ભૂલી જાય. અને ઓલા રાખીને બોલે છે, એ રાખીને બોલે છે ને આ કાઢીને બોલે છે, એટલો મોટો ઉત્તર દક્ષિણ નો ફેર છે. ગુરુ છે એક શિષ્યને ઠપકો આપે, એનો શિષ્ય જ્ઞાની હોય, શિષ્ય જ્ઞાની હોય તો ઠપકો આપે, પણ જે અજ્ઞાની છે એ ઠપકો આપે તો એ જ જ્ઞાનીને ઉચિત છે? કઈ ઉચિત નથી. એ તો જ્ઞાની જ્ઞાનીની વાત નહીં, મુમુક્ષુ મુમુક્ષુમાં એક પ્રકાર ગુરુદેવના ઉપસ્થિતિમાં જોયેલો. ગુરુદેવ કોઈ એક મુમુક્ષુને ઠપકો આપતા હતા તો ગુરુદેવની તરફેણમાં એક બીજા મુમુક્ષુ બોલ્યા, હા સાહેબ આમ હોય જ નહીં, આમ કેમ કર્યું આ લોકોએ, તમે છા નામાં ના બેસો, તમારું એમાં કામ નથી, એ તમારે બોલવાનો વિષય નથી. શું કીધું? હવે ગુરુદેવની ફેવર કરી તો ગુરુદેવને સારું ન લાગ્યું. જો આ સંતુલન શું કામ કરે છે કે તમે છા નામાં ના બેસો, એ તમારું કામ નથી, એ તમને ન ખબર પડે કે અમે સમજીને કહેતા હોઈએ, જે કહેતા હોય તમે ન સમજો એમાં એની શું મર્યાદા છે, બેસાડી દીધા. કેનાર કરોડપતિ માણસ ગુરુદેવની ફેવર કરવા ગયો. એટલે આ વિષય એમ અધરથી ચાલવાનો નથી વિષય. કેટલું સમજાય છે એ બીજી વાત છે, પણ આ તો જ્યારે વિષય સામે છે એટલે આપણે વિચારીએ છીએ. સંતુલનનો વિષય જ્યારે સામે છે ત્યારે વિચારવા યોગ્ય છે કે ક્યાં અનુસરણ થાય ક્યાં અનુસરણ ન થાય, એનો વિવેક શું છે અવિવેક શું છે, એ બધું પોતાના હિત માટે પોતાને સમજવા જેવું છે, નહીતર માર ખાઈ જશે પોતે, નુકસાન પોતાને થાય છે. મુમુક્ષુ એ ત્યાં એમ વિચારવું ઘટે છે કે ઓહો, જે જ્ઞાનીએ અંદરમાં રાગના એક કણથી પણ પોતાની ભિન્નતા કરી લીધી, આવો મહાવિવેક જેને પ્રગટ્યો છે, એને કોઈ નાની મોટી વાતમાં ક્ષુક્ષમમાં ફેર પીડ્યો હોય તો મારે સામું કેમ જોવાય, એની સામું મારે કેમ જોવાય? જે માણસે તમને કરોડો અબજો આપી દીધા, એ માણસે તમને કદાચ 150 માટે ક્યારેક ના પાડી દીધી હોય કારણવશ, એટલે તમારે તમને કરોડો એ પછી એના ઉપર પાણી ફરી વળે એમ થયું ને, એનો અર્થ તો એ વિવેક નથી, અવિવેક છે. એવો માર્ગ છે, સમ્યક માર્ગ છે, ચાલ પડખેથી નિર્દોષ માર્ગ છે. બહુ જ સંભાળીને ચાલવું પડે એવો વિષય છે, નહીતર આ કાળમાં તો ગોથું ખાતા વાર લાગે એવું નથી ને. એવડું મોટું ગોથું ખાય અનંત કાળે ફવડો થઈ શકે નહીં, એવડું મોટું ગોથું ખાઈ જાય એવો વિષય છે. એટલે તો દાખલો લીધો છે ગુરુદેવનો કે 4 જણા 5 જણા મંડળીમાં બેઠા છે ને ખાલી અભિપ્રાયમાં સંમત થયા છે કે હા એમાં હું વસ્ત્ર ના હું સંબંધ છે મુનિ, મુનિ તો વિતરાક છે, એને તો શરીર જ્ઞાને સંબંધ નથી, વસ્ત્ર ના હું સંબંધ છે, હોય તો ઠીક ને ન હોય તો ઠીક, શું એ તો પરદ્રવ છે, ક્યાં ને ક્યાં પહોંચી ગયા. એ તો એટલો સંસ્કાર લઈને આવ્યા હતા એવા તીર્થંકર દ્રેવ હતા, સામાન્ય પ્રાણીની તો શું દશા થાય, નહીં જેવી ભૂલ લાગે, નહીં જેવી ભૂલ નથી. માર્ગનો નિષેધ છે, અનંતા સંતોનો નિષેધ છે, અનંતા તીર્થંકરોનો નિષેધ છે, અનંતા સિદ્ધોનો નિષેધ છે, અનંતા શાસ્ત્રોનો નિષેધ છે, ત્રણેય કાળના સન્માર્ગનો નિષેધ છે, એ બધું આવી જાય છે. એટલે ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યું, એટલે વધારે સ્પષ્ટ કર્યું. એમ જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે તે વડે દર્શનમોહ શિથિલ થતો જાય છે. મુમુક્ષુને દર્શનમોહની શક્તિ ઘટાડવી બાકી છે. જેના ખિસ્સામાં 25 રૂપિયા હોય એને 10 રૂપિયાનું નુકસાન ન પોસાય, 40% નુકસાન થયું, પણ જેના ખિસ્સામાં 10,000 રૂપિયા છે એને 10 રૂપિયાના નુકસાનનો શું હિસાબ છે, એને તો 1% નથી આવતો. એ તો એને નુકસાન, અરે લાંબામાં એ ટૂંકો જાય તો શું થાય, મરે નહીં તો માંદો તો થઈ જ જાય, એ પરિસ્થિતિ ઊભી થાય. એટલે એવી રીતે કોઈને નુકસાન સામે જોવા જાય તો કેમ કામ આવે, એને એ ભૂલ નીકળતા વાર નહીં લાગે, કેમ કે એને પક્ષપાત નથી, એને પર્યાય બુદ્ધિ નથી. એને એક શુભશમની ભૂલ નીકળતા વાર નહીં લાગે, જેવું સામે સત્ય વચન આવશે એટલે તરત જ એનું તો ફરી ગયું, ફરી ગયેલું છે, આમ તો અંદરથી લબ્ધમાં તો ફરી ગયેલું છે, ઉપયોગની સાજ ઉપર છેલ્લી ભૂલ છે, એ તરત ફરી જશે, તારે તો પર્યાયની પકડ આવેલી છે, તો નહીં ફરી. એક બહુ બહુ વિચારવા જેવો વિષય છે વિમલચંદજીનો, આ ટિપ્પણીનો વિષય નથી, એક સમજવા માટેનો વિષય છે. વિમલચંદજીનો વિપર્યાસ ગુરુદેવને ખ્યાલમાં આવ્યો ત્યારે એનું એક ગ્રુપ થઈ ગયેલું મુંબઈમાં, એમાં એક મુમુક્ષુભાઈ એવી રીતે બોલેલા કે આ વિમલચંદજીની એટલી બધી શક્તિ છે કે હિન્દુસ્તાનમાં આવો માણસ નથી. વાત સૂક્ષ્મની દ્રષ્ટિએ વાત સાવ સાચી, ગુરુદેવ કહેતા 3 ફિરકામાં આવો માણસ નથી, એટલો ઉઘાડ. તત્વનો વિપર્યાસ, ઓલાને મહિમા આવી ગઈ ઉઘાડ ને, તો ત્યાં સુધી ભાઈ બોલી ગયા કે આ માણસ જે કહેશે એ બરાબર જ છે, સોનગઢ ને ફરવું પડશે. શું બોલી ગયો મુમુક્ષ આપણે ને આપણે ગુરુદેવનું નામ ન સીધું તો ન, એટલું બધું સીધું તો એટલું નામ દઈને તો કોઈ બોલવાની હિંમત કરે ને સમાજની અંદર, તો સોનગઢ ને ફરવું પડશે. ગુરુદેવ પાસે વાત આવી બધી, જયારે વાત ખુલ્લી થઈ ત્યારે બધી વાત આવી. ગુરુદેવ એમ બોલ્યા કે વિમલચંદ ફરશે પણ બોલો એનો એનો શિષ્ય નહીં ફરી શકે. શું કીધું? વિમલચંદ ફરી શકશે, શિષ્ય નહીં ફરી શકે. નુકસાન કોને વધારે થયું? વધારે થયું જેને 100 રૂપિયામાં 90નું નુકસાન થયું છે એને 100 કમાવા અઘરા છે. લાખવાળાને 90 રૂપિયાનું નુકસાન થયું છે એને કમાણી કાંઈ અઘરી નથી, 90 હું તો 900 કમાઈ જતા વાર નહીં લાગે એને તો. રાવણ તીર્થંકર થશે ને, તો રાવણ લડ્યા તો એ તો નરકમાં ગયા, પછી તીર્થંકર થશે ને એ તો આવી જશે આગળ, પણ એનો એનું લશ્કરમાંથી ભૂકો નીકળી જાય, અનુસરનારાને મોટી મુશ્કેલી છે. એમ કોઈ મહાપુરુષમાં એવી રીતે પ્રકારો બન્યા હોય તો એને અનુસરાય નહીં, દોષને અનુસરાય નહીં, આ સિદ્ધાંત છે. એને સુધારતા વાર નહીં લાગે, તારું બગડી જશે, તું અનંતકાળે નહીં સુધારી પાછો, તારું શું થશે એમ નક્કી કરતો. એની પાસે કેટલીક મૂડી છે, એનું ઠેકાણે પડી ગયેલું જ છે, આ તો વચ્ચે થોડીક જોક આવી ગયો છે, પેલા એને પકડી લેશે, ફરતા વાર નહીં લાગે એને. પણ તું એના દોષનો ઝંડો લઈને ફરીશ, એનો પક્ષ કરીને ફરીશ, તો તારો તો ભૂખો નીકળી જશે, કારણ કે આમે ધર્માત્મા હોય છે. આવો વિચાર બહુ ઓછામાં મોક્ષો કરે છે, પરિણામે બહુ મોટું નુકસાન થાય છે. હવે ઝીણી મોટી વાતો ઘણી વિચારવા યોગ્ય છે, અને સત્સંગ વિચાર વગર આવા પ્રશ્નો ઉઠે નહીં, આવી ચર્ચા ઉઠે નહીં, આના સ્પષ્ટીકરણ આવે નહીં, એ શાસ્ત્રમાંથી મળે એવી ચીજ નથી. શાસ્ત્રમાં છે, જીવંત ઉદાહરણ છે એના, પણ બોધ કોણ લે? એમ ખબર પડે કે રામ સામે સામે રાવણ લડ્યા હતા, રાવણ પર તીર્થંકરનો જીવ હતો એ આવે, પણ એનો અર્થ શું? તું શું એનો અર્થ કરીશ? કે તું રાવણ છું કે એના સૈન્યમાં છું, તું નક્કી કર તારો, એનો ભૂકો નીકળી જશે. એવું છે એમ કેમ? પોતે તો ઉભો છે બીજી જગ્યાએ, ઓલા ઉભા છે બીજી જગ્યાએ, આ બીજી જગ્યાએ છે, બે બરાબરી કરવા જાય તો શું કામ આવે? કરોડપતિ જે નુકસાન ખમે, એ હજારપતિ નુકસાન ખમવાનો વિચાર કરે ને એવડો મોટો વેપાર કરે તો શું કામ આવે? જે વેપાર કરોડપતિ કરે એ વેપાર હજારપતિ કરી શકે? અને કરે તો શું દશા થાય? ઓલો તો બે લાખ ખોઈ નાખશે, આને તો માથે દેવું થશે, દેવું મટશે પછી વારો આવશે ને મૂડી થવાનો, એવી પરિસ્થિતિ થાય છે, માથે દેવું થઈ જાય છે. ઓલાને દેવું નથી, હજી સરપ્લસમાં છે. તમારે બહુ ચર્ચાઓ ચાલે છે, આ બહુ ચર્ચાઓ ચાલે, બહુ જવાબદારીનો વિષય છે. એટલે જ્ઞાન જે છે એ જ્ઞાન મુખ્યપણે કામ કરે છે, મુમુક્ષુ દશામાં જ્ઞાન જ સાધન છે, અને જ્ઞાનમાં વિપર્યાસ ટળતા ટળતા જેમ જેમ ભાવભાષણની નજીક આવે એમ અહીંયા શ્રદ્ધા અને ફટકો લાગવાનો છે, શ્રદ્ધા સવળી થવાનો ચાન્સ એના ઉપર આધારિત છે. જ્ઞાનમાં ભૂલ કરી સવળી શ્રદ્ધા નહીં થાય. પણ પ્રેક્ટિકલ સાઈડ એ છે કે માણસને કોઈ ભયંકર રોગ થઈ ગયો તો એના તજજ્ઞો બધા ડાક્ટરો કહેવાય છે એ વિષયના તબીબી વિજ્ઞાનમાં, તો પણ માણસ સારામાં સારા ડાક્ટરને કેમ દવા લે છે? બીજો પણ ડાક્ટર છે, ત્રીજો ડાક્ટર છે, ચારને ભેગા કરે, પણ એમાંથી કેમ નિર્ણય કરે છે કે આની જ દવા લેવી છે, બાકીના ત્રણને છોડી દેવા છે, એમ કેમ નક્કી કરે છે? તો જ્યાં પોતાને હિત અહિતનું જ્યાં પ્રયોજન છે ત્યાં તો ઝીણામાં ઝીણો વિચાર કરે છે કે નથી કરતો, કે નથી કરતો? તો આ તો એ તો એક સામાન્ય દેહનો વિષય છે, દેહાર્થ બુદ્ધિ છે ત્યાં તો, આ તો પરમાર્થ બુદ્ધિનો વિષય છે, ત્યાં તો ઝીણામાં ઝીણી વાતનો વિચાર કરવો જ પડે, ચાલે જ નહીં. એ બધું પૂછી લે, ખટાશ ન ખાવી તો કે સાહેબ લીંબુ લેવું કે ન લેવું, હે બોલાય તો સામાન્ય સૂચના કરી કે ભાઈ તમે ખાટું નથી ખાવાનું, તો એ પૂછે લે કે મારે લીંબુ લે ખવાય કે ન ખવાય, પાછું કોઈ ચીજ ભાવતી હોય આમળાનું અથાણું ખવાય કે ન ખવાય, કેરીનું નહીં ખાઈએ, બધું પૂછી લે, હે છાશ પીવી કે ન પીવી, અને કે ન પીવી તો કે પણ મળી હોય તો પીવી કે ન પીવી, ત્યાં સુધીનું પૂછી લે, કેમ ભાઈ કેમ? એને પ્રયોજન ભાઈ શું છે ત્યાં? અહીંયા જે ગમે તેમ ચાલે છે જીવ મુમુક્ષુ દશામાં આંધળી રીતે, એમ બતાવે છે કે એને પોતાના આત્માનું હિતનું પ્રયોજન ભાઈશું જ નથી, ભાઈશું હોય તો વિવેક કર્યા વિના, એવી મોટી વાત છે. આ નિત્ય મારે ધર્મમાં ને ગુણમાંથી નીકળી ગયો. નિત્યતાને ધર્મ કેવો કે ગુણ કેવો? ગુણને કોઈ વાર ધર્મ કહેવાય છે. ગુણાહ ધર્મા ભવંતી, ધર્માહ ગુણા ન ભવંતી, આ શાસ્ત્ર વચન છે, દ્રવ્યાન યુગનો સિદ્ધાંત છે કે ગુણાહ ધર્મા ભવંતી, ધર્માહ ગુણા ન ભવંતી. ધર્મ છે તે ગુણ નથી. ગુણને કોઈ વાર ધર્મ કહેવાય છે, શું? કેમ કે એને ધારણ કરેલો, એ તો પર્યાય નહીં ધર્મ કહેવાય છે, કેમ કે ધારણ કરેલો ભાવ છે વ્યુત્પત્તિ અનુસાર. તો ગુણ જુદી વસ્તુ છે, ધર્મ જુદી વસ્તુ છે. નહીં, સતસત છે એ ગુણ જાય છે. અસ્તિત્વ ધર્મ, અસ્તિત્વ ને નાસ્તિત્વ બે શક્તિ છે. નાસ્તિત્વ ધર્મમાં જાય છે, પણ અસ્તિત્વમાં સત છે, એ અસ્તિત્વ ગુણ છે. અનંત ગુણમાંથી એક ગુણ છે, અસ્તિત્વ શક્તિ છે. સતને ધર્મ પણ કહેવાય છે અને ગુણ પણ કહેવાય છે, કેમ કે ઉપયોગ અને એક શ્રદ્ધા. શ્રદ્ધાના અર્થમાં વાયપુર હોય દર્શન જ્ઞાન ચારિત્રાણી, ત્યારે શ્રદ્ધા લેવી. દર્શનજ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ને આત્મા જ્ઞાન દર્શનમય છે તો ચૈતન્યના બે ભેદ લેવા, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન શબ્દ એક છે, અર્થ એના બે છે. પછી દર્શનનો વિષય સામાન્ય છે અને શ્રદ્ધાનો વિષય પણ સામાન્ય છે, પણ એ સામાન્ય સ્વતત્વ છે. જ્યારે દર્શનનો વિષય છે એ દ્રવ્ય સામાન્ય છે. શાસ્ત્રોમાં કોઈ વખત ટૂંકું વચન આવે કે દર્શનનો વિષય સામાન્ય છે, તો પ્રકરણ શ્રદ્ધાનું ચાલે છે કે ઉપયોગનું ચાલે છે એ વિચાર કરીને સમજવું પડે, નહીતર વિપર્યાસ થાય પાછો. એમ ઘણો વિચારીને ચાલવા જેવું છે. એટલે એક દ્રવ્યમાં બે વિરુદ્ધ હોવા છતાં એક સત્તામાં છે. નિત્ય અને અનિત્ય બંને ધર્મો વિરુદ્ધ હોવા છતાં એક સત્તામાં હોવાથી પર્યાય દ્રવ્યથી અભિન્ન પણ છે. દ્રવ્ય પર્યાય દ્રવ્યથી ભિન્ન પણ છે અને દ્રવ્ય પર્યાય દ્રવ્યથી અભિન્ન પણ છે. કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. આ ભિન્નતા અભિન્નતા એ પણ એનો ધર્મ છે. ભિન્નતા અનિત્યતા નિત્યતાની જેમ ભિન્નતા અભિન્નતા, ભેદતા અભેદતા, ભેદ અભેદ એ બધા એના ધર્મ છે. કર્તા કર્મ અધિકારમાં 27 કળશ લીધા, એમાં કેટલાક ગુણ છે ને કેટલાક ધર્મ છે, બે ના લીધા છે કે આનો પક્ષ નહીં, નાનો પક્ષ નહીં. આમ દ્રવ્ય પર્યાયની કથનચિત ભિન્નતા અને કથનચિત અભિન્નતા છે. તો એ કથનચિત ભિન્નતા છે અને કથનચિત અભિન્નતા છે, એ વચ્ચે હવે સંતુલન કેવી રીતે હોવું જોઈએ એ વિચારવું છે. કે હવે પર્યાય કથનચિત ભિન્ન હોવાથી અનાદિથી પર્યાયમાં સંસાર અવસ્થા સ્વતંત્રપણે થઈ રહી છે. એ સંસાર અવસ્થા અનાદિથી થઈ રહી છે એ કથનચિત ભિન્નતાનું કારણ છે. જો કથનચિત ભિન્નતા ન હોત તો જેવું જીવ દ્રવ્ય છે એવી જ એની અવસ્થા હોત, તો જીવ દ્રવ્યમાં સંસાર નથી, સંસારની ગંધે નથી, સંસારનો કોઈ પડછાયો ત્યાં પડતો નથી, જાય પણ ઉઠતી નથી. એવું ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ શુદ્ધ છે કે ત્યાં સંસાર ભાવનું કાર્ય કારણ કાંઈ કોઈ ચીજ જ નથી, નામ નિશાન નથી. અને અનાદિથી જીવની પર્યાયમાં સંસાર છે, એની કથનચિત ભિન્નતા અને કથનચિત સ્વતંત્રતાને પ્રકાશિત કરે છે, પ્રસિદ્ધ કરે છે. આત્માનો મૂળ સ્વભાવ સદાય સર્વથા સંસારથી રહિત એક રૂપ સિદ્ધ સમાન હોવા છતાં આત્માનો જે મૂળ સ્વભાવ છે, એટલે કે આત્માનું જે અસલ સ્વરૂપ છે, ખાણમાંથી નીકળેલું સોનું અને લગડીનું સોનું, બે સોનું જ છે, અવસ્થામાં ફેર છે, એકમાં માટી કે બીજી ધાતુ સાથે મળેલી છે, એકમાં એકનું સોનું છે, તો બેની અવસ્થા ફેર છે. એ એમ બતાવે છે કે અવસ્થા છે એ કંઈક કથનચિત ભિન્નપણું રાખે છે પદાર્થથી. એમ આત્માનો મૂળ અસલ સ્વભાવ સદાય એટલે ત્રણે કાળે સર્વથા સંસારથી રહિત છે, એક રૂપે છે એટલે એમાં બીજું એનું રૂપ ક્યારેય થતું નથી, અને એ રૂપ છે એ સિદ્ધ સ્વરૂપ છે. આત્મા મૂળ સ્વરૂપે સિદ્ધ સ્વરૂપ છે સદાય. અનાદિથી પર્યાય અનુ અનેક રૂપે સંસાર ભાવે સ્વતંત્રપણે થઈ રહી છે, અને એની પર્યાય અનાદિથી અનેક રૂપે જે સંસાર ભાવે થઈ રહી છે એ સ્વતંત્ર થઈ રહી છે. દ્રવ્યથી સ્વતંત્ર પર્યાય પરિણમી રહી છે. શું એ તો દીપચંદજીએ સ્થાપ્યું છે. ગુણ વિના પર્યાય, ગુણ નિરપેક્ષ પર્યાયની સિદ્ધિ કરી છે પર્યાયના પ્રકરણમાં. એ સ્વતંત્રપણે થઈ રહી છે, પરંતુ સ્વભાવ સામર્થ્યને આધીન સ્વભાવરૂપ અવસ્થા થતી નથી, અથવા અનાદિથી થઈ પણ નથી. આમ પર્યાયની સ્વતંત્રતા પણ છે, પર્યાયની સ્વતંત્રતા પણ છે, અને પર્યાયની સ્વતંત્રતા એટલી છે કે એ સ્વદ્રવ્યને આધીન નથી તો પરદ્રવ્યને આધીન હોવાનો પ્રશ્ન નથી. કાઉન્સિલ બાંધ્યો છે. જેમ કે સંસારી પ્રાણી પામર પ્રાણી કહેવાય છે, તીર્થંકર દેવ મહાપુરુષ કહેવાય છે, જેનું અનંત ચતુષ્ટય રૂપ સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે, અનંત જ્ઞાન ને અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, બરાબર. છતાં સમોસરણમાં બેઠેલો સંસારી જીવ પામર પ્રાણી કહેવાય, તિર્યન ચાલે છે, એ એટલો સ્વતંત્ર છે કે તીર્થંકરનું ન માને તો ન માને. સામે તીર્થંકર છે માટે એને માનવું પડે, મનાવનારો મોટો એવો મહાસમર્થ માટે ઓલોને માનવું જ પડે એવું નથી હોતું. નહીતર લોકો પ્રશ્ન ઉઠાવે છે કે તમારો જૈન ધર્મ અજયનો એ ખાસ આ પ્રશ્ન ઉઠાવે છે, આટલો બધો મહાન છે એમ તમે કહો છો કે સર્વોત્કૃષ્ટ છે, શું આના જેવા સિદ્ધાંતો જગતમાં ક્યાંય નથી, અદ્વિતીય ધર્મ છે, તો પછી શું કરવા બધા માનતા નથી? આવો મહાન ધર્મ હોય તો બધાએ માનવો જોઈએ ને, શું કરવા બધા માનતા નથી? માટે તમારા ધર્મને માનતા નથી લાગતી. આ કૂતર્ક ઉઠાવો એને કોણ પહોંચે? શું કે ભાઈ, અમારા ધર્મમાં એ વાત પણ છે કે એક એક રજકણ સ્વતંત્ર, એક એક જીવ સ્વતંત્ર. પામરમાં પામર જીવ તીર્થંકરનું પણ ન માને એટલી એની સ્વતંત્રતા છે, અને જેટલું તીર્થંકરનું સામર્થ છે એટલું એના દ્રવ્યનું સામર્થ છે એનું પણ એની પર્યાય ન માને એની સ્વતંત્રતા. જો એક બીજો દ્રષ્ટાંત લઈએ કે રાજાથી અને સમાજથી ને લોકની લોકથી ડરીને માણસ ઘણી વાર કોઈ અપરાધ નથી કરતો કે ભાઈ આપણે આમ કરીએ આપણે આબરૂ સમાજમાં, વૃત્તિ હોય અભિપ્રાય હોય તો એ અપરાધ ઉપર નથી આવતો, મનમાં ને મનમાં પરિણામ પાછા વિલીન થઈ જાય છે. તો સમાજની એટલી દરકાર રાખે છે, પણ એના સિદ્ધ સમાન આત્માની દરકાર નથી રાખતો કે આ અપરાધ કરતા મારા આત્માનું શું, આત્મા માનો મોટો કે સમાજ મોટો, કે આત્મા મહાન હોવા છતાં એણે આત્માને નાનો ગણ્યો ને સમાજને મોટો ગણ્યો, ગડબડ કરે છે કે નહીં આ જાત? એટલે એ પણ પર્યાય સ્વતંત્ર છે. એવી રીતે ઊંધાવું ઊંધું લેવા માટે પણ પર્યાય સ્વતંત્ર છે, અને પર્યાય સ્વતંત્ર છે માટે દ્રવ્ય સ્વતંત્ર છે. પોતે એમ કર્યું છે. અનંત વાર તીર્થંકરના સમો શરણમાં જઈને તીર્થંકરના ઉપદેશ બોધને ગણકાર્યો નથી, ગાંઠો નથી, અને વિરુદ્ધ અભિપ્રાય લઈને સાંભળવા બેઠો છે એક ધર્મસભામાં. નહીતર તો બહારનો દેખાવ એવો છે કે ભાઈ સંભળાવનારને સાંભળવાની ઈચ્છા હોય ત્યારે માણસ સાંભળવા જાય ને, એને અનુસરવું હોય તો સાંભળવા જાય ને, એને એવું નથી બનતું. એક સભામાં અનુસરવા વાળા બેસે છે અને નહીં અનુસરવા વાળા પણ બેસે છે. તીર્થંકર દેવની સભામાં આદર્શ આ સ્થિતિ હોય છે, વિરુદ્ધ અભિપ્રાય લઈને બેઠે બેસે, એને એક આંકડો અંદર ઉતરે નહીં, જાય એક અક્ષર પરિણમે નહીં, કેમકે મૂળથી જ વિરુદ્ધ અભિપ્રાય લઈને બેઠો હોય છે. અને એવું આ જીવે અનંત વાર કર્યું છે, હવે ન કરે એ ધ્યાન રાખવાનું. બાકી આ જીવે એ અનંત વાર કર્યું છે, અને એટલે અનંતવાર સમોસરણનો યોગ થવા છતાં, અનંતવાર ગુરુદેવ જેવા એથી પણ મહાન જ્ઞાનીઓનો યોગ થવા છતાં આ જીવ નુકસાનમાં નુકસાનમાં જ ઉભર્યો છે. એનું કારણ આ છે કે વિરુદ્ધ અભિપ્રાય લઈને બેસે, એટલે એને એ કાંઈ પરિણમવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. કદાચ કોઈ એક વાતની હા પાડે તો એ સંબંધે એનું પરિણમ એને લાભ ન થાય. આ મોટામાં મોટી વાત છે. પર્યાય સ્વતંત્ર છે માટે દ્રવ્ય સ્વતંત્ર છે, બે લાગુ પડે છે, અને દ્રવ્ય સ્વતંત્ર છે માટે પર્યાયની સ્વતંત્ર છે. જો આખું દ્રવ્ય સ્વતંત્ર હોય તો એના એક અંશને પરતંત્ર કહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જો દ્રવ્યનો એક સમયનો નાનામાં નાનો અંશ સ્વતંત્ર હોય તો આખું દ્રવ્ય કેવી રીતે પરતંત્ર હોય શકે? એ તો એનાથી અનંત ગુણ છે. બે ન્યાય છે અને બે ન્યાય બેસે એવા છે. શું પર્યાયની આ પ્રકારે સ્વતંત્રતા જાણવા અને માનવાથી નીચે પ્રમાણેના વિપર્યાસ ઉત્પન્ન થતા નથી. નીચેના જે વિપર્યાસ છે એ ઉત્પન્ન નહીં થાય. પરંતુ પરમાર્થરૂપ પ્રયોજન સદાય છે, એ વિપર્યાસ જો ન રહે તો એમાં પારમાર્થિક લાભ છે. વિપર્યાસમાં તો પારમાર્થિક નુકસાન છે ને છે જ, પણ જો વિપર્યાસ મટે તો એટલો એનો દર્શનનો છે, એના રસમાં ફરક પડે છે, એની શક્તિમાં ફરક પડે છે. પરાધીનતાના અજ્ઞાન અભિપ્રાયથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ મટે, એક તો આ જીવે અનાદિથી એવું કલ્પ્યું છે કે આની અસર આના ઉપર આવે, આની અસર આના ઉપર આવે, મારી અસર બીજા ઉપર પડે અને બીજાની અસર મારા ઉપર પડે. આ જે બીજા પદાર્થને અસરયુક્તપણું માનવું એ જીવની પરાર્થીનતા સ્વીકારી છે, દ્રવ્યની અને પર્યાયની બંનેની. અને આ મિથ્યાત્વ આ વિપર્યાસ જીવે અનાદિથી સંગ્રહીને બેઠો છે. જ્યારે પર્યાયનો એક સમયનો પદાર્થનો એક સમયનો અંશ પર્યાય સ્વતંત્ર છે એમ માને, એને કોઈની અસર સ્વીકારવાનો પ્રશ્ન રહેતો નથી, કેમકે અસર તો પર્યાય ઉપર આવે છે. મારી પર્યાય જ સ્વતંત્ર છે, મને કોની અસર થાય? જ્ઞાન ઉપર જ્ઞેયાકારે થયેલી આકૃતિ જ્ઞાન ઉપર જ્ઞેયની અસર ખરી કે નહીં તો એ ચૌદ ભંગમાં ના પાડી છે. ગુરુદેવ તો વાતે વાતે કહેતા એ વાત કે જ્ઞેયને લઈને જ્ઞેય અનુસાર જ્ઞાનની પર્યાય નથી, જ્ઞેય અનુસાર જ્ઞાનની પર્યાય નથી. આયા કેસરી રંગ છે ને આયા કેસરીપણાનો ભાવ થયો જ્ઞાનની અંદર પ્રતિબિંબ આવ્યું, એ આને લઈને નહીં. એ કાળે એવો જ જ્ઞાનાકાર થવાનો હતો, જ્ઞેય નિરપેક્ષ જ્ઞાનાકાર છે એમ. પદાર્થની પર્યાયની પૂરી સ્વતંત્રતા છે એ સ્વીકારતા એને પરાધીનતાનો, નહીતર તો જ્ઞાનમાં જ્ઞેય જણાતા મારા ઉપર અસર થાય છે એ આવ્યા વિના રહે જ નહીં. શું કે આ મને બહુ સારું લાગ્યું, આ ખરાબ લાગ્યું, ક્યાંથી કે જાણતા? જાણ્યું ન હોત તો સારું ખરાબ લાગવાનો ક્યાં પ્રશ્ન છે? પણ એણે એ પોતાને પરાધીન સ્વીકારી લીધો છે, અને એ મોટો વિપર્યાસ છે. પોતાની સ્વતંત્રતાનો એના ઘાત છે, અને એ સ્વતંત્રતા ન સ્વીકારતા અને પરતંત્રતા સ્વીકારતા, નહીતર આ લોકોએ જે અન્ય મતમાં ઈશ્વરને કલ્પો છે. તો એટલા બધા સરસ સિદ્ધાંતો લીધા છે. દાખલા તરીકે માન મનુષ્ય પર્યાયમાં નથી જતું, પણ બધું ઈશ્વરને અર્પણ કરી દઈએ એટલે મેં કાંઈ કર્યું જ નથી ને, બધું ઈશ્વર જ કરાવે છે, હું ક્યાં કાંઈ કરું છું, મેં કર્યું એ વાત જ રહેતી નથી ને, એમ કરીને માને એ લોકો માન ટાળવાનો પ્રયત્ન કરે છે. વસ્તુ સ્વરૂપ એવું નહીં હોવાથી એનું માન ટળતું નથી. પણ તમે જુઓ તો ઉપદેશ બોધને અનુસરવા માટે, અવગુણ ટાળવા માટે તો એટલી બધી સારી વાતો એ લોકોએ લીધી છે. મોટો વિપર્યાસ એ કે એને એક ઈશ્વર કરતા કલ્પો અને પોતાને પરાધીન માન્યો કે માને બધું ઈશ્વર કરાવે છે. જગતના સચરાચર બધા પદાર્થો એક ઈશ્વરને વશ છે, બધા એના તાબેદાર છે, એની ઈચ્છા વિના પાંદડું હલે નહીં. આ પરાધીનતાનો મોટો વિપર્યાસ એની અંદર સ્વીકારવો પડે જો ઈશ્વરને માનવા જાય તો. બાકી બીજી ઘણી સારી વાતો છે. એક ઈશ્વરને માનતા બીજી એટલી બધી સારી વાતો છે કે બહુ મોટી સંખ્યામાં જીવો અનુસરવા લાગે છે. એ વાતને બહુ સરસ વાત છે. પછી તો એ ઈશ્વર કરતા વિશે એક શબ્દ હીણો સાંભળવા તૈયાર ન થાય, એટલું બધું એને ઈશ્વર પ્રત્યે બહુ માન થાય. એટલે તો એ લોકો જૈનને નાસ્તિક કહે છે કે આ ભગવાનને ઉડાડનાર છે આ દર્શન તો, માટે જૈન છે એ બધા નાસ્તિક છે એમ કહે છે. એટલી બધી શ્રદ્ધા તીવ્ર થઈ જાય છે. પોતાને કેટલી બધી પરાધીનતા સ્વીકારી એને અંદાજ નથી. જા એના ફળમાં નિગોદમાં. અરે એક વસ્ત્રનો તાણો વાણો સ્વીકારતા નિગોદમ ગચ્છે એ કહ્યું, તો પછી અન્ય મતને તો ક્યાં સવાલ જ છે. શું કુંદકુંદાચાર્ય દેવ અષ્ટપાવડમાં, કેમ કે માર્ગનો વિરોધ છે. એક વસ્ત્રના તાણાવાણામાં આવડો મોટો દોષ, ભાઈ માર્ગનો વિરોધ છે. તું જે વાત કરે છે એમાં માર્ગનો વિરોધ આવે છે એની તને ખબર ન પડતી હોય, એથી કાંઈ એનો અપરાધ માફ નથી થઈ જતો. એટલે તો ગુરુદેવ વાતને ચોખ્ખી કરવા એમ કરતા કે પ્રભુ આ તો કાકડીના ચોરને ફાંસીની સજા આપો છો, અને અહીં કાકડીનો ચોર નથી, શાસનને લૂંટનારો છે એમ કે. શું કે? શાસનને લૂંટે છે, શાસન વિરુદ્ધ જાય છે, શાસનને લૂંટે છે. એટલે તો બધા ત્યાગી લોકો હોય છે, જે દ્રવલિંગી આદિ થાય છે અથવા અન્ય મતના સાધુ થાય છે, બધા ત્યાગી હોય છે, મંદ કસાઈ હોય છે, છતાંય બહુ કઠોર શબ્દ ગુરુદેવ વાપરતા, માર્ગના લૂંટારા છે. બહુ મોટો અપરાધ છે, માર્ગનો અપરાધ છે. એ માર્ગ છે તીર્થંકરનો અથવા અનંતા સત્પુરુષોનો એ સંપ્રદાય છે. શ્રીમદ્જીની ભાષામાં કહીએ તો એ ત્રણેય કાળના અનંતા સત્પુરુષોનો એ સંપ્રદાય છે. પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે, તે દ્રવ્યની સ્વતંત્રતા પણ ન સ્વીકારી શકે તેવો પ્રતિબંધક અભિપ્રાય, એ આત્માને હિતમાં પ્રતિબંધક અભિપ્રાય છે, એ અભિપ્રાયનો દોષ પણ મટે. ત્રીજો કે પર્યાયની સ્વતંત્રતા જાણતા પર્યાયની ગૌણતાથી અને ત્રિકાળી સ્વભાવની મુખ્યતાથી જે પર્યાય પ્રત્યે ઉપેક્ષિત ભાવ થાય છે એ આ પર્યાયની સ્વતંત્રતાને સ્વીકારતા આ મહત્વપૂર્ણ લાભ થાય છે, અથવા ન સ્વીકારતા આ મહત્વપૂર્ણ અન્યાય પોતે પોતાને કરે છે. જ્યારે પોતે પર્યાયની સ્વતંત્રતા સ્વીકારતો નથી ત્યારે એને એ પર્યાય પ્રત્યે ઉપેક્ષિત થવાનો પ્રશ્ન નથી રહેતો. પર્યાય બુદ્ધિથી પર્યાયને મુખ્ય કરશે અને પર્યાયની મુખ્યતા કરતાં એની ઉપેક્ષાને ગૌણતા કરવાનો અવસર નહીં આવે. આમ અધ્યાત્મના પ્રયોજનવશ પર્યાયની સ્વતંત્રતારૂપ ધર્મને સારી રીતે દર્શાવવા માટે, વિશેષપણે દર્શાવવા માટે પર્યાયના ષટકારકો રૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એ વાત આવી છે. ત્યાં કથનચિત અભિન્ન રૂપે એવી જ્યારે પર્યાયની સ્વતંત્રતા કહી કે છ કારકોથી પર્યાય ભિન્ન અને સ્વતંત્ર છે, ત્યાં પણ કથનચિત અભિન્ન રૂપે વસ્તુનું બંધારણ જે છે એનું જ્ઞાન તો એને રહે જ છે. એ આ વિષયનું સંતુલન છે. જ્યારે આટલી બધી ભિન્નતા કહે છે ત્યારે પણ એ દ્રવની પર્યાય છે માટે કથનચિત દ્રવથી અભિન્ન છે એ વિષય જ્ઞાનમાંથી જાતો નથી. જાય તો વસ્તુ જુદી થઈ જાય, એ વસ્તુ જુદી થઈ જાય એટલે સીધો ગ્રહિત મિથ્યાત્મા આવે. જો સર્વથા ભિન્નતા માને તો ગ્રહિત મિથ્યાત્વમાં આવે, અને કથનચિત ભિન્નતા ન માને તો પણ ગ્રહિત મિથ્યાત્વમાં આવે. ગુરુદેવ કહેતા કે નિમિત્ત થી કાર્ય થાય તો ગ્રહિત મિથ્યાત્વ દ્રષ્ટિ છે, અને નિમિત્ત વિના કાર્ય થાય છે એમ માને તો પણ ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય. નિમિત્તનું નિમિત્તત્વ પણ એક એનો પ્રયોજનભૂત મુદ્દો છે, નહીતર દેવગુરુ શાસ્ત્રને નહીં માને. દેવગુરુ શાસ્ત્ર ઉડી જશે આખા, નિમિત્તનો વિવેક નહીં રહે. નિમિત્ત વગર પણ નહીં અને નિમિત્તથી પણ નહીં. આવી અટપટી વાત જૈન દર્શનની હોવાથી લોકોને જલ્દી સમજમાં નથી આવતી, પણ એ તો જેમ છે એમ સમજવી જ રહી અને સમજે જ છૂટકો છે, બીજી રીતે એનો છૂટકો નથી. એ રીતે બંધારણનું જ્ઞાન રહે છે અને સંતુલન ગુમાવાતું નથી અને એકાંત પણ થતું નથી. સારાંશ આ છે કે સમ્યક માર્ગમાં, સમ્યક મોક્ષ માર્ગમાં વસ્તુ સ્વભાવની અને એના માર્ગમાં ચાલવાની અત્યંત સૂક્ષ્મતા રહેલી છે. આ વિષયમાં સૂક્ષ્મતા ઘણી છે. જે જ્ઞાની ધર્માત્માના જ્ઞાનમાં સ્પષ્ટપણે નિરંતર પ્રકાશે છે, જ્ઞાનીના જ્ઞાનમાં આ બધી સૂક્ષ્મતાઓ બહુ સારી રીતે પ્રકાશિત હોય છે, એમને તો તરત જ ખ્યાલ આવે છે. ખાસ કરીને શ્રદ્ધાનો વિપર્યાસ થાય યા તો ઝીણામાં ઝીણી વાત હોય તો તરત ખ્યાલમાં આવે છે, પરદ્રવ્ય સંબંધિત વાત હોય તો પણ ખ્યાલમાં આવે છે. એટલે એ બાબતમાં એમનું જ્ઞાન ઘણું સૂક્ષ્મ હોય છે, સ્પષ્ટ હોય છે. તથાપિ તેને વચનગોચરપણે કહેતા એવી સૂક્ષ્મતાને વાણીથી કહેવા જતા સ્થૂળ વિકલ્પ ઉત્પન્ન થાય છે, અને એ પૂર્વક વિકલ્પપૂર્વક ચાલતો જે વચન વ્યવહાર ઉપસ્થિત થાય છે એમાં સ્થૂળતા ઘણી આવે છે. જાડી જાડી વાત, મોટી મોટી વાત કરવી પડે છે, એવી જ કોઈ વસ્તુ સ્થિતિ છે સૂક્ષ્મતા અને સ્થૂળતા વચ્ચેની. જેથી નાનીના હૃદયમાં રહેલા અર્થ ગાંભીર્ય સુધી ન પહોંચી શકતા શકાતા એવા મુમુક્ષુ જીવને, કોઈની એવી હજી ક્ષમતા નથી કે નાનીના હૃદયમાં રહેલા અર્થ ગાંભીર્યને ન પહોંચી શકે, તો એ એકાંતમાં આવી જાય છે, ક્યાંય ને ક્યાંય એકાંત કરી બેસે છે. ખબર નથી માટે ગુનો માફ એવું ન્યાયના પ્રકરણમાં જગતમાંય નથી, લૌકિકમાંય નથી, અને લોકોત્તર ક્ષેત્રમાં પણ નથી. કે ભાઈ અમને ખબર નહોતી, અમે શું કરીએ? કે તને ખબર નહોતી તો ખબર કરવાનો તારી ફરજ, તારો ધર્મ હતો કે નહીં, જાણવાનો તારો ધર્મ હતો કે નહીં, જાણવા માટે ક્યાં જવું એ ખબર નહોતી, તો કે એની ખોજ કરવાનો તારો ધર્મ હતો કે નહીં, કે ખોજ કરવા જતાં હાચા ખોટાની ખબર નથી પડતી, તો કે હાચા ખોટાની પરીક્ષા કરવાનો તારો ધર્મ હતો કે નહીં, ફરજ હતી કે નહીં, આ બધું લાગુ પડે છે. અને જરૂર પડે ત્યાં જીવ કરે છે, પરદેશ કમાવા જાય છે, શું કરવા જાય છે, અહીંયા કુટુંબ કબીલા સમાજ સગા વાલા મિત્રો બધાને મૂકીને પરદેશ વિયા જાય, પાંચ પાંચ દસ દસ હજાર માઇલ અમેરિકા સુધી જાય, શું કરવા, જરૂર છે પૈસાની. તો આત્માને તારવા માટે ક્યાં જવું પડે? કે જ્યાં પાતાળમાં જવું પડે તો પાતાળમાં જવું. જેટલું દેહાર્થે સાહસ કરે છે એનાથી અનંત ગુણ સાહસ કરવું હોય તો એની તૈયારી જીવને હોવી જોઈએ, કે ગમે તે સાહસ કરવું પડે, હું માર્ગથી ચલિત થવા માંગતો નથી, માર્ગે જવા જ માગું છું, માર્ગ ગ્રહણ કરવો એ એક જ મારું કામ છે. એટલે એવા મુમુક્ષુ જીવને એકાંત થવાનો સંભવ છે. તેથી કેટલાક ઉપરયુક્ત પ્રયોજનભૂત મુદ્દાઓનું સંક્ષેપમાં સ્પષ્ટીકરણ છે. આ તો બહુ સ્પષ્ટીકરણ એ સંક્ષેપમાં છે અને મુદ્દા પણ બહુ મર્યાદિત પકડેલા છે. બાકી ઘણા મુદ્દાઓ એવા છે સૂક્ષ્મ સ્થૂળ કે જ્યાં જીવ ભૂલ કરે તો એકાંતમાં ચાલ્યો જાય અને એકાંતમાં ચાલ્યો જાય તો પારમાર્થિક નુકસાન થયા વિના રહે નહીં. ઉન્માર્ગથી બચીને સન્માર્ગમાં સ્થિતિકરણ થાય, ઉન્માર્ગથી બચીને સન્માર્ગ ઉપર આવે આવે એમ કહો, હોય તો સ્થિતિ થાય અથવા હોય તો ચ્યુત ન થાય. આટલો વિસ્તાર કરવાનું શાસ્ત્રોમાં પણ એ કારણ છે કે જીવ સન્માર્ગમાં હોય તો પણ શાસ્ત્ર વાંચે છે, જ્ઞાનીઓ પણ શાસ્ત્ર વાંચે છે. કેમ કે જે આચાર્યોએ લખ્યું છે એ વાત સન્માર્ગમાં સ્થિતિકરણ કરવામાં એને પણ કામમાં આવે છે. એનું તો અવલોકન સૂક્ષ્મ હોય છે, એટલે ચારિત્રના વિષયમાં બીજે ક્યાંય જ્ઞાનના વિષયમાં સૂક્ષ્મમાં ક્યાંય પણ ફેરફાર હોય તો તરત સુધારી દે છે, તરત ફેરફાર અંગીકાર કરી લે છે. કેમ કે એ ઉપદેશ અંગીકાર કરવા માટે યોગ્ય થઈ ગયા છે. જે ધર્માત્માઓ એને તો ઉપદેશ અંગીકાર કરવો ઘણો સહેલો છે, જેની યોગ્યતા ઓછી છે એને જરા કઠણ છે, મુશ્કેલી પડે છે, પણ છતાં પ્રયત્નથી સાધ્ય છે. પ્રયત્ન સાધ્ય નથી એવું કાંઈ નથી, એ હેતુથી આ નિરૂપણ છે.